समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकारमां गाथा 150 सुधी स्वाध्याय कर्यो छे। 150मी गाथामां ए वात आवी कि जे रागी जीव छे ए कर्मने बांधे छे અને જે વૈરાગ્યને પામેલો જીવ છે એ જ કર્મને છોડે છે, એટલે કે તું એવા રાગમાં પ્રીતિ નહીં કર। કર્મમાં બે પ્રકારના કર્મ કયા? શુભ અને અશુભ ભાવને અનુરૂપ પુણ્ય અને પાપના બંધ કયા? એમાં શુભ કર્મમાં તું પ્રીતિ નહીં કર, એમાં તું રાગ નહીં કર, એમ ઉપદેશ આપ્યો। અને આ ઉપદેશ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યો, કેમ કે રાગી છે તે જીવ, રાગી જીવ છે તે કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે, આ તો જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે। એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એને આગમની વાત કરી કે લઈ અને આપણને ઉપદેશ આપ્યો કે તું હવે રાગથી વિરક્ત થા। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 103। કર્મ સર્વમપિ સર્વવિદો યદ બંધ સાધનમ ઉષ્ણંત અવશિષાત તેન સર્વમપિ તત્ પ્રતિસિદ્ધમ જ્ઞાન એવમ વિહિતમ શિવ હેતુ। શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે યદ સર્વવિદહ, કારણ કે સર્વવિદહ એટલે કે સર્વજ્ઞ દેવો, સર્વને જાણનાર છે તે સર્વવિદહ, જેમને સર્વનું જ્ઞાન છે તે સર્વજ્ઞ દેવો। સર્વજ્ઞ દેવ એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ સર્વજ્ઞ દેવો સમસ્ત શુભ તેમજ અશુભ કર્મને અવિશેષપણે બંધનું સાધન કહે છે। સર્વમ અપી કર્મ અવિશેષાત બંધ સાધનમ ઉસંતિ તેન સર્વમ અપી તત પ્રતિસિદ્ધમ, તેથી એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞ દેવોએ સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનમ એવ શિવ હેતુ વિહિતમ, જ્ઞાનમ એવ શિવ હેતુ વિહિતમ, જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે। અગાઉની ગાથામાં જે વાત આવી એ ઉપરથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ દેવે જ્યારે એમ કહ્યું છે કે શુભ અને અશુભ સમસ્ત બધા જ કર્મને બંધનું કારણ કહ્યું છે. સર્વજ્ઞ દેવોએ બધા જ શુભ અને અશુભ સમસ્ત કર્મને એટલે કાર્યને અને એ સાથે રહેલા શુભ અને શુભ ભાવને કોઈપણ જાતના ફેરફાર વિના કોઈપણ જાતની ના તફાવત વિના બેની વચ્ચે શુભ અને અશુભ વચ્ચે કોઈપણ વિશેષતા વિના બંનેને બંધનું કારણ જ કહ્યું છે. અને જો સર્વજ્ઞદેવે શુભ અને અશુભ બંનેને કોઈપણ જાતના તફાવત વિના અવિશેષપણે બંધનું કારણ કહ્યું છે તો એનો અર્થ તો એવો થયો કે બધા જ કર્મોને નિષેધવામાં આવ્યા, સમસ્ત કર્મને નિષેધ્યું. સર્વજ્ઞ ભગવાને જ્યારે શુભ અને અશુભ બંને પ્રકારના કર્મને બંધનું કારણ કહ્યું છે તો એનો અર્થ તો એવો થયો કે સર્વજ્ઞ દેવોએ બધા જ કર્મને નિષેધ્યું છે. બધા જ એટલે શુભ અને અશુભ બધા જ કર્મને નિષેધ્યું છે અને બધાને નિષેધ્યું છે અને માત્ર જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે, માત્ર જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. કોઈ શુભ ભાવ મોક્ષનું કારણ નથી, કોઈ શુભ ભાવ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ માત્ર જ્ઞાન જ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એવા જ્ઞાન સ્વભાવી મુક્ત ભગવાન આત્માને બીજું કોણ મુક્ત કરાવે? જે મુક્ત સ્વરૂપ છે એવું એને જ્ઞાન થાય એટલે એ મુક્ત સ્વરૂપ જ પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે જ્ઞાન જ ખરેખર મોક્ષનું કારણ છે. ભગવાન આત્મા બંધ સ્વરૂપ છે જ નહીં. શુભ કે અશુભ બેમાંથી એક પણ પ્રકારના બંધને કરવા વાળો ભગવાન આત્મા છે જ નહીં. તે તો માત્ર જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન આત્માને મુક્તિનું કારણ બીજું કોણ હોય? એનો જ્ઞાન સ્વભાવ હોય એ જ એને મુક્તિનું કારણ હોય, બીજું કઈ મુક્તિનું કારણ હોય નહીં. એટલે જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. શુભભાવ દ્વારા મોક્ષ થાય છે, શુભભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય છે, શુભભાવ કરતા કરતા આગળ વધતા સમ્યક દર્શન થાય છે. આવી ઊંધી માન્યતાઓને કારણે આ જીવને અનાદિથી ભવના ભ્રમણ થયા છે. હવે જો એને ભવના ભ્રમણ ટાળવા હશે તો સાચી શ્રદ્ધા કરવી પડશે અને જેમ છે તેમ પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન કરવું પડશે. જ્યાં સુધી હજી એને એમ છે કે શુભભાવ દ્વારા મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, શુભભાવ દ્વારા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય, શુભભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, તો એવી ઊંધી માન્યતાને એણે છોડવી જ પડશે. અને નહીં છોડે તો હજી અનંત કાળ સુધી એને ભવના ભ્રમણ થશે, એને રખડવાનું થશે. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં. આ વાતને એને બરાબર સમજવી પડશે. શુભ હોય કે અશુભ હોય એ બંધનું જ કારણ હોય, એ મુક્તિનું કારણ હોય જ નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એ જ્ઞાન દ્વારા જ પર્યાયમાં પ્રગટ કરી શકાય, બીજો કોઈ માર્ગ નથી. ભગવાન આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે એટલે એને પોતાના જ્ઞાનની પર્યાયમાં જ અનુભવી શકાય, એ સિવાય બીજો કોઈ માર્ગ હોઈ શકે નહીં. શુભ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, શુભ દ્વારા પોતાને અનુભૂતિ થાય એવી ઊંધી માન્યતાને લીધે આ જીવ ધર્મના નામે રખડ્યો છે. ધર્મના નામે એને ઊંધી માન્યતાઓ ગ્રહણ કરી છે અને એને રખડવું થયું છે. ગૃહિત મિથ્યાત્વ ધર્મની ઊંધી માન્યતાને લીધે થઈને થાય છે. ગૃહિત મિથ્યાત્વ એટલે જે અનાદિનું અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યો છે એને ટાળવા માટે જે પ્રયત્ન કરે છે અને ધર્મ માર્ગમાં પ્રવર્તે છે ત્યાં સાચા ધર્મની, સાચા ગુરુની કે સાચા દેવની શ્રદ્ધા નથી કરતો અને કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્રની, કુધર્મની શ્રદ્ધા કરે છે તો એને ગૃહિત મિથ્યાત્વ થાય છે, જે અનંતાનુબંધીનું કારણ છે. એટલે પરમ સત્યને તો એને સ્વીકારવું જ રહ્યું કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે તો એ જ્ઞાનમાં જ એ પ્રગટ કરી શકાય, એટલે જ્ઞાન જ મોક્ષનું કારણ છે, એ વાતનો તો એને સ્વીકાર કરવો જ રહ્યો. સર્વજ્ઞદેવની વાણીમાં એ વાત આવી કે બધા જ શુભ અને અશુભ કર્મ, શુભ અને અશુભ ભાવ, શુભ અને અશુભ કાર્ય એ બધું આશ્રવ છે, બંધનું કારણ છે અને ભવ ભ્રમણનું કારણ છે. એટલે એ બધાનો ત્યાગ કરવો જ રહ્યો. એ બધાને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરી, એનું યથાર્થ ભાન કરી અને એવા સ્વરૂપમાં એને સ્થિરતા કરવી, એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. એટલે આચાર્ય ભગવાને પણ અગાઉની ગાથા અને અનુસંધાનમાં એમ કહ્યું કે તેથી એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ સમસ્ત કર્મને નિષેધ્યું છે. તેથી એટલે કે અગાઉ જે ગાથામાં જે વાત આવી, સર્વજ્ઞદેવે જે વાત કરી, જિનેશ્વર ભગવાને જે વાત કરી, એના દ્વારા હવે એ વાત તો સિદ્ધ થઈ ગઈ કે સમસ્ત કર્મ, શુભ કે અશુભ, કોઈ પણ કર્મ, બધા જ પ્રકારના કર્મ, સમયે સમયે જેને જે વિકલ્પો થાય છે શુભ અને અશુભ, એની સાથે એવા ભાવ છે અને એ એવા ભાવરૂપે પરિણમન કરે છે, એ બધું જ છોડવા જેવું છે, છોડવા યોગ્ય છે. એટલે એ સમસ્ત કર્મને સર્વજ્ઞ ભગવાને નિષેધ્યું છે એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં કહ્યું. અને પછી આગળ વધીને એમ કહ્યું કે જ્ઞાનને જ મોક્ષનું કારણ સર્વજ્ઞદેવોએ ફરમાવ્યું છે. સમસ્ત કર્મને નિષેધવામાં આવ્યું એટલે કે આત્માએ હવે બીજું કંઈ કરવાનું નથી, એકમાત્ર પોતાના જ્ઞાન સ્વભાવિક ભગવાન આત્મામાં જ લીનતા, રમણતા અને સ્થિરતા કરવા જેવી છે, બીજું કંઈ કરવા જેવું નથી. કેમ કે ભગવાન આત્મા તો મોક્ષ સ્વભાવિત છે, મુક્ત સ્વભાવિત છે, એ બંધાયેલો છે જ નહીં, એનું તો એવું જ સ્વરૂપ છે અને એવું સ્વરૂપ એને એના જ્ઞાનમાં પ્રગટ છે. એટલે એવા જ્ઞાન દ્વારા એવા આત્માનો અનુભવ કરવો એ જ એકમાત્ર કર્તવ્ય છે. 103 શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એને પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 69 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સમસ્ત કર્મ એમ કહ્યું છે ને, સમસ્ત કર્મ એમ કહ્યું છે ને, એટલે કે શુભ અને અશુભ બંને કર્મને સર્વજ્ઞ ભગવાને અવિશેષપણે, કોઈ પણ તફાવત વિના, શુભ સારું ને અશુભ ખરાબ એવા કોઈ પણ તફાવત વિના, અવિશેષપણે એ બંનેને બંધના કારણ કયા છે. બંધનની અપેક્ષા એ બંને સરખા છે, બેમાં કોઈ ફેર નથી. પણ આવી વાત માણસને આકરી પડે છે. કેમ આકરી પડે છે? કેમ કે અનાદિને એને શુભનું લક્ષ્ય રહ્યું છે, શુભની રૂચિ રહી છે, શુભ દ્વારા એને પુણ્યનો બંધ પડે અને એની ગતિ મનુષ્ય કે દેવની થાય એવી એને ઈચ્છાઓ, આકાંક્ષાઓ અનાદિથી ચાલી આવે છે. એટલે એને હજી શુભભાવની રૂચિ રહ્યા કરે છે. એટલે એને આવી વાત આકરી પડે છે કે શુભને પણ છોડી અને શુદ્ધ ભાવમાં જવાથી પોતાનું કલ્યાણ છે આ વાતનો સ્વીકાર કરવો એને અઘરો પડે છે. પણ જેને ધર્મ માર્ગમાં પ્રવેશ કરવો છે એણે સર્વજ્ઞ ભગવાનની વાતને સ્વીકારવી જ રહી. સર્વજ્ઞ ભગવાનની વાતને જો એ સ્વીકારતો નથી, સર્વજ્ઞ ભગવાનમાં એને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, અને પોતાની મતિ કલ્પનાએ જો એ ચાલવા જશે તો એને જેમ અનાદિનો રખડી રહ્યો છે એમ અનંત કાળ સુધી આ સંસારમાં રખડવું પડશે. તિર્યંચની પર્યાયમાં એને રખડવું પડશે, તિર્યંચ ગતિના દુઃખો ભોગવવા પડશે, નરકની પર્યાયમાં જવાનું થશે, નરક ગતિના દુઃખો ભોગવવા પડશે, અરે એકેન્દ્રીમાં જવાનું થશે અને એ વિચારો અનંત કાળ સુધી દુઃખી દુઃખી થઈ રહેશે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની સુધીનો જે ત્રસ કાળ છે એ 2000 સાગરોપમનો હોય છે, અને ત્યાં સુધીમાં જો જીવ સિદ્ધત્વ પ્રગટ નથી કરતો તો એ પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે, અને એમાં ઘણો કાળ અનંત કાળ સુધી એને ઇતર નિગોદમાં રહેવાનું થાય છે. ફરી પાછો ક્યારેય ઇતર નિગોદમાંથી બહાર આવે અને પાછો ત્રસ પર્યાયને પામે. એટલે વર્તમાનમાં એને જે સમજ મળી છે એ સમજમાં એને પોતાની મતિ કલ્પનાએ નહીં ચાલતા સર્વજ્ઞ દેવે જે કહ્યું છે એનો સ્વીકાર કરવો રહ્યો. સર્વજ્ઞ દેવે એમ કહ્યું છે કે શુભ ભાવ કે અશુભ ભાવ બંને બંધના જ કારણ છે અને એ છોડવા લાયક છે એટલે એને નિષેધ્યા છે. બંધનની અપેક્ષાએ બંને સરખા છે, એમાં કોઈ ફેરફાર નથી, એટલે ભાઈ તું હવે શુભ ભાવની રૂચિ છોડી દે, બેમાં કઈ ફેર નથી, બંને બંધના કારણ છે, બંને રખડવાના કારણ છે. તને શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય એવી જો તારી માન્યતા હોય તો એ માન્યતા પણ તારી બરાબર નથી, કેમ કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એવી તારી ઊંધી માન્યતા શાસ્ત્રથી ઊંધી છે, શાસ્ત્રની વાતથી ઊંધી છે, જિનેશ્વર ભગવાનની વાતથી એ વિપરીત છે. તારી એ માન્યતા સર્વજ્ઞની આજ્ઞાની બહાર છે, સર્વજ્ઞની આજ્ઞાથી એ બહાર છે. વ્યવહાર કરતા નિશ્ચય પ્રગટશે એ સર્વજ્ઞની આજ્ઞા નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એ વાત એવી આવી નથી કે વ્યવહાર કરતા કરતા શુભ ભાવ કરતા કરતા શુદ્ધમાં જવાય, એવી વાત સર્વજ્ઞ ભગવાનની વાણીમાં નથી આવી. આચાર્ય અમૃતચંદ્ર દેવ સર્વવિદ શબ્દ મૂકીને સર્વજ્ઞ દેવની સાક્ષી આપે છે કે સર્વવિદ એટલે સર્વજ્ઞ ભગવાને આ વાત કરી છે એમ એમની સાક્ષી આપે છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણનારું જેનું અનંત જ્ઞાન છે, જેને અનંત આનંદનું વેદન છે અને જેનું અનંત વીર્ય સ્વરૂપની પરિપૂર્ણ રચના કરી રહ્યું છે તે સર્વજ્ઞ દેવ છે, તે તીર્થંકર ભગવાન છે, તે કેવળી ભગવાન છે. કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, કેવળ દર્શન પ્રગટ કર્યું છે, અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. એવા સર્વજ્ઞ દેવ જ્ઞેય માત્રને જાણે છે તો એમનાથી શું અજાણ્યું હોય, તને કેમ વિશ્વાસ નથી આવતો? સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે આવ્યું છે તે જ પરમ સત્ય છે, બીજું બધું છોડી દે, એકમાત્ર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને તું માન. અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને જે માને છે એને તો સમજ છે કે આ શુભ અને અશુભ ભાવ બંને ભાવ બંધનું કારણ છે અને એ ભાવ ભ્રમણનું કારણ છે. આવા સર્વજ્ઞ દેવ પુણ્ય પાપના બંને ભાવને અવિશેષપણે બંધના સાધન કહે છે. એટલે જેમ વિષય કસાયના ભાવ બંધનું કારણ છે તેમ વ્રત તપ શીલ બ્રહ્મચર્ય ઇત્યાદિ શુભ ભાવ પણ બંધનું કારણ છે. જો વ્રત તપ શીલ બ્રહ્મચર્ય આદિના ભાવ જીવ કરે છે, ખરેખર તો વ્રતની અંદર જે કંઈ ક્રિયા થાય છે એ આત્માની ક્રિયા નથી થતી, તપની સાથે રહેલી જે ક્રિયા છે એ આત્માની ક્રિયા નથી, આત્માએ તો માત્ર ભાવ કર્યો છે, ભાવ જ આત્માનો છે, બાકી બીજું બધું જે છે શરીરનું છે પુદ્ગળનું છે. એટલે વ્રત તપની અંદર શીલની અંદર બ્રહ્મચર્યની અંદર માત્ર ભાવ આત્માનો છે અને એ સિવાય બાકી બીજું બધું જે છે તે શરીરનું છે, પૂતગળનું છે. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જેમ વિષય કસાયના ભાવ બંધનું કારણ છે તેવી રીતે આ વ્રત તપ શીલ બ્રહ્મચર્ય ઇત્યાદિ શુભ ભાવ પણ બંધનું કારણ છે. એને ભાવ કયા છે? જો વ્રત તપ શીલ બ્રહ્મચર્ય આદિની ક્રિયા એ કંઈ આત્માની ક્રિયા નથી, પણ એવા ભાવ છે તે આત્માના છે અને એ શુભ ભાવ છે અને શુભ ભાવ છે તે બંધનું કારણ છે. ક્રિયા તો થાય છે તો થાય છે, ક્રિયા થવાનો એ કાળ છે, એની એ જન્મ ક્ષણ છે એટલે એવી ક્રિયા થાય છે. પૂતગળના જે કાર્ય થાય છે એનો કરતા પૂતગળ પોતે જ છે. શરીરમાં અન્ન જવું કે ન જવું એમાં અન્ન પોતે અને શરીર પોતે કરતા થઈ અને પરિણમે છે, પણ આત્મા એમાં કોઈ રીતે કરતા થતો નથી. અન્નના પરમાણુની જે ગતિ થવી એ અન્નના પરમાણુનું કાર્ય છે. એ પરમાણુ પોતે, અન્નના પરમાણુ પોતે એ રીતે પરિણમે છે, એ જ કરતા થઈ અને એ રીતે પરિણમે છે. અને એ વખતે શરીરની જે દશા થવી એનો સ્વાદ વગેરે જે આવવો એ બધું શરીરનું કામ છે, એ પણ પૂતગળનું કામ છે, એમાં આત્મા કાંઈ કરતો નથી. એટલે ખોરાક આવે કે ના આવે, ઉપવાસ થાય કે એકાશનું થાય, એમાં જે ક્રિયા થઈ રહી છે એ તો જળની ક્રિયા છે, એ સાથે આત્માને કોઈ સંબંધ નથી. માત્ર આત્મા ભાવ કરે છે, ઉપવાસનો ભાવ કરે કે એકાશણાનો ભાવ કરે છે. એ જ રીતે તપ શીલ બ્રહ્મચર્યને માટે પણ સમજવું કે જે ક્રિયા થઈ રહી છે એ જળમાં થઈ રહી છે, પણ ભાવ છે તે જીવના છે અને એ ભાવ શુભ ભાવ છે, એ પુણ્ય બંધનું કારણ છે. શુભ ભાવ છે તો આશરો પણ એમ થાય છે અને એવો ભાવ બંધ પણ એ જ પ્રકારે થાય છે. પુણ્યનો બંધ પડે છે અને પુણ્યનો બંધ પડે છે તો પછી એને એ ભોગવવો પણ પડે છે, એટલે કે ભવના ભ્રમણ પણ એને થાય છે, એ માટે બીજો ભવ પણ થાય છે. એટલે આ શુભ હોય કે અશુભ ભાવ, બંને ભાવ એ બંધનું કારણ છે, કેમ કે બંને કર્મચેતના છે. હવે કહે છે કે તેથી એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞ દેવોએ સમસ્ત કર્મને નિષેધ્યું છે. સર્વમ અપિ તત્ પ્રતિષિદ્ધમ, સર્વમ અપિ તત્ પ્રતિષિદ્ધમ, સમસ્ત કર્મને નિષેધ્યું છે. અને જ્ઞાનમ એવ શિવ હેતુ વિહિતમ, જ્ઞાનમ એવ શિવ હેતુ વિહિતમ, જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે, મોક્ષનું કારણ ફરમાવ્યું છે. સામાન્ય માણસને આ વાત ગળે ન ઉતરે, પણ પ્રભુ વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે. ચોથા પદમાં આ વાત કરી, જ્ઞાનમ એવ વિહિતમ શિવ હેતુ, એને વિશે આગળ વાત કરતા ગુરુદેવ કહે છે કે જ્ઞાનને જ, એટલે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાયકને જ મોક્ષનો હેતુ કયો છે. જ્ઞાન કહેતા ભગવાન આત્મા જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે, એને જ મોક્ષનો હેતુ કયો છે. આત્મા મુક્ત સ્વરૂપ જ છે, મોક્ષ સ્વભાવી જ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ મુક્તિ બહારથી લેવા જવી પડે એમ છે જ નહીં. એ મુક્તિ પ્રાપ્ત કરવા માટે બીજાની અપેક્ષા હોય એમ બને જ નહીં. પોતે મુક્ત સ્વરૂપ છે, એને બીજો ક્યાંથી મુક્ત કરાવવાનો હતો? પોતે મુક્ત છે એવું એને જ્ઞાન થાય, એવું ભાન થાય, એવો અનુભવ થાય, એટલે એ મુક્ત જ છે. મુક્તો ત્રિકાળ છે, ત્રણેય કાળે એ મુક્ત જ છે, પણ એવું એને લક્ષ કર્યું નથી, એવો અનુભવ કર્યો નથી, એટલે એને એનું પોતાનું મુક્ત સ્વરૂપ દેખાતું નથી. એટલે એ વિચારો અજ્ઞાનવશ, મોહને વશ પોતે બંધ સ્વરૂપ છે એમ માને છે. જો એને જ્ઞાન થાય તો એને ખ્યાલ આવે કે પોતે મુક્ત સ્વરૂપ જ છે, એ બંધાયેલો છે જ નહીં. એ બંધ સ્વરૂપ ક્યારેય હતો નહીં અને ક્યારેય હોઈ શકે નહીં. ભગવાન આત્મા તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. માત્ર એ જ્ઞાનના પ્રકાશમાં એને પોતાનું મુક્ત સ્વરૂપ જણાય, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એ જ્ઞાનના પ્રકાશમાં એક વખત એને મુક્ત સ્વરૂપનો અનુભવ થાય છે અને એમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન એ અનુભવે છે. પછી એ એવા મુક્ત સ્વરૂપને પર્યાયમાં પૂર્ણતાએ પ્રગટ કરવાનો પુરુષાર્થ એને આપોઆપ શરૂ થઈ જાય છે. એટલે માત્ર એક જ કરવાનું કાર્ય છે કે જ્ઞાન દ્વારા એવા મુક્ત સ્વરૂપનો અનુભવ કરવો, સમ્યક દર્શન કરવું, સમ્યક જ્ઞાન કરવું. ચારિત્રનો પુરુષાર્થ તો પછી આપોઆપ થશે. અહીંયા મોક્ષની વાત કરતા આગળ વાત કરી છે કે એમ નથી કહ્યું કે ક્યારેક એ જ્ઞાનથી અને ક્યારેક રાગથી એટલે શુભભાવથી એ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય, એમ નથી કહ્યું. કથનચિત જ્ઞાનથી અને કથનચિત રાગથી મોક્ષ થાય એવો ખોટો શ્યાદવાદ વિતરાગના શાસનમાં નથી. એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન ની ચિનવાણીમાં એવો ખોટો સ્વાદવાદ નથી, એ તો ફુદરીવાદ કહેવાય. એને તો ગુરુદેવ ફુદરીવાદ કહે છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે તારા જ્ઞાન સ્વરૂપમાં પુણ્ય પાપના વિકલ્પનો અભાવ છે. જરાક વિચાર કર કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં એવા પુણ્ય પાપના વિકલ્પનો જ અભાવ છે. આવા નિર્ભેળ નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપી આત્મામાં એકાગ્રતા કરીને જ્ઞાન માત્ર ભાવનો અનુભવ કરવો, ચૈતન્ય રસનો, વિદરાગ રસનો, શાંત રસનો અનુભવ કરવો, એ મોક્ષનું કારણ છે. રાગનો અનુભવ તો આકુળતામય દુઃખમય બંધનું કારણ છે, સંસારનું કારણ છે, ચાર ગતિમાં રખડવાનું કારણ છે. તેથી સર્વ રાગનો નિષેધ કરીને ભગવાન એમ કહે છે, જિનેશ્વર ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન અને આનંદના અનુભવના રસનું સેવન કર. તારો સ્વભાવ જ્ઞાન અને આનંદ રૂપ છે તો એવા તારા સ્વભાવનું જ તું સેવન કર. જ્ઞાન સ્વરૂપના અનુભવનો રસ એ અનાકુળ આનંદ અને વિતરાગી શાંતિનો રસ છે અને એ જ એક મુક્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે, એમ સર્વજ્ઞ દેવે ફરમાવ્યું છે. આગળ પણ કહે છે કે જ્ઞાનમ એવ, એમ કહ્યું ને એ વર્તમાન પર્યાયની શુદ્ધ રત્નત્રય રૂપ પર્યાયની વાત છે. ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સ્વભાવી વસ્તુ છે. ત્રણે કાળ એ એક સરખો જ રહે છે. જ્ઞાન સ્વભાવી ધ્રુવ જે બદલાતું નથી એવું એ દ્રવ્ય છે. બદલાય છે એ તો પર્યાય છે, બદલાય છે એ તો દશા છે. બદલાવ છે એ તો ક્ષણિક છે, પરંતુ જે બદલાતું નથી, જે કાયમ એક સરખું રહે છે તે ધ્રુવ, એ દ્રવ્ય, એ જ્ઞાન સ્વભાવી વસ્તુ છે. ત્રણેય કાળ એ એક સરખું રહેવાવાળું એ તત્વ છે અને એમાં એકાગ્રતા કરવી, જે બદલાતું નથી એમાં એકાગ્રતા કરવી. બદલાય છે પર્યાય, પર્યાયનું લક્ષ્ય નહીં કરવું, પર્યાયમાં એકાગ્રતા થાય નહીં. પર્યાયના લક્ષ્ય ધર્મ નથી થતો, દ્રવ્યના લક્ષ્ય ધર્મ થાય છે. પર્યાયના લક્ષ્ય સ્વાનુભૂતિ નથી થતી, પણ ધ્રુવના લક્ષ્ય સ્વાનુભૂતિ થાય છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દેતા એનો અનુભવ થાય છે. એવી એકાગ્રતા કરવી અને એમ એને જે જ્ઞાન થાય છે એમાં એને પોતાનો મુક્ત સ્વભાવ અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે, જણાય છે. એટલે જ જે જ્ઞાન છે તે જ ખરેખર મુક્તિનું કારણ છે. અશુભની જેમ શુભને પણ ભગવાને ધર્મના કારણ તરીકે નિષેધ્યો છે. શુભ ભાવ છે એને પણ નિષેધ્યો છે. જેવું અશુભ છે એવું જ શુભ છે, એમાં કોઈ ફેર નથી. બંને બંધના જ કારણ છે એટલે એને તો ધર્મમાં નિષેધ્યું છે. સ્વરૂપનું ભાન કર્યા વિના એકાંતે વ્યવહારનો શુભ રાગ કરતા કરતા નિશ્ચય ધર્મ થઈ જશે એવી જેને હઠ છે, હજી એને એવી માન્યતા વર્તે છે એટલે એને એમ કહ્યું કે આટલો અભ્યાસ કર્યા પછી પણ જીનેશ્વર ભગવાને કહ્યું છે એ વાતનો પણ સ્વીકાર નહીં કરી અને એક હઠ પકડીને જ તું બેઠો છે તો ભાઈ તને બહુ ભારે પડશે. એવી ભ્રમણામાં તું અનંત કાળ સુધી દુખી દુખી થઈ જઈશ. અરે શિવપુરીનો રાજા શિવભૂપ ભગવાન આત્મા રાગમાં રોકાઈ ગયો છે. આ સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એ આવા શુભ ભાવમાં રોકાઈ ગયો. જે ભાવ ને એના સ્વરૂપમાં ક્યાંય સ્થાન નથી એમાં એ રોકાઈ ગયો. જ્ઞાન દર્શન આનંદ શાંતિ ઇત્યાદિ અનંત ગુણનો ભંડાર એવો ગુણનો નિધિ પ્રભુ એ પોતાના નિધિને ભૂલીને પોતાની લક્ષ્મીને ભૂલીને પોતાના જ્ઞાન આનંદ સુખના ભંડારને ભૂલીને એ રાગમાં રોકાઈ ગયો. એ રાગમાં રતી કરે એને શુભ ભાવની રૂચિ થાય અને એને એ ધર્મ માને, એને એ પોતાનું રૂપ માને, એને એ સુખનું કારણ માને. અરે ભાઈ એ તો દુઃખનું કારણ છે. વર્તમાનમાં પણ એ દુઃખનું કારણ છે અને ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ છે. રાગ શુભ હો કે અશુભ બંને પર છે, આત્માથી જુદા છે. આત્માનો એક પણ ગુણ એ શુભ કે અશુભ ભાવને કરવા વાળો નથી. એ શુભ ને અશુભ ભાવ તો જળ ભાવ છે, આત્માના ભાવ નથી. એ તો પૂતગળ સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ નથી. અને એવા પરનું લક્ષ કરતા તને ભ્રમણ થશે. બનારસી દાસે તો એમ કહ્યું છે કે જે પરને પોતાનું માને એ ચોર છે. આ શુભ ને અશુભ ભાવ પોતાના નથી, જે પર છે એ પરને પોતાના માન્યા તો એ પરને પોતાનું માનવા વાળો ચોર છે. સત્તા થી સમાધિ મેં વિરાજી રહે સોઈ સાહુ, સત્તા થઈ નિકસી ઔર ગહી સોઈ ચોર હૈ. સત્તા કી સમાધિ મેં વિરાજી રહે સોઈ સાહુ, જે સત્તા છે એમાં જે બિરાજી રહ્યા છે એ જ સાહુ સાહુકાર છે. અને સત્તા તઈ નિકસી ઔર ગઈ ગહઈ સોઈ ચોર હે. બીજાની સત્તાને જે ગ્રહે છે એટલે કે પરને પોતાના માને છે એ ચોર છે. રાગને એટલે પરને પોતાનો માનવો એવી પરને પોતાના માનવારૂપ ચોરી, અને એ ચોરી એ અપરાધ છે. ને એ અપરાધની સજા શું છે તો કે ચાર ગતિનો જેલવાસ છે. ચાર ગતિનો જેલવાસ એ એની સજા છે. આવો માર્ગ ત્રણ લોકના નાથ સર્વજ્ઞ દેવે ફરમાવ્યો છે અને એ જ માર્ગ દિગંબર આચાર્યોએ અને મુનિવરોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે. આચાર્યો અને મુનિવરો તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને દિવસમાં હજારો વાર આવજા કરે છે. તેઓને પાછલી રાત્રે નિંદ્રા પણ અત્યંત અલ્પ હોય છે. આવી ભાવલિંગ મુનિદશા છે. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે અને એવું જ અંતરમાં ભાવલિંગ છે. તેમને ચારિત્ર દશામાં અતિન્દ્રિય આનંદની છાપ વાળું પ્રચુર સ્વસંવેદન હોય છે. અંતર મુહૂર્તમાં તો એ પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. થોડી ક્ષણો પૂરતા જ બહાર આવે છે અને ફરી પાછા અંદરમાં ચાલ્યા જાય છે. અંતર્મુહૂર્ત એટલે કે 48 મિનિટ કરતા ઓછા સમયની અંદર, એટલે 5 મિનિટ કે 15 મિનિટ કે 10 મિનિટ કે 25 મિનિટ ગમે તે હો, એ બધું અંતર્મુહૂર્ત છે. આ મુનિઓ તો હજારો વાર પોતાના સ્વરૂપમાં જાય છે એટલે માત્ર થોડીક સેકન્ડ પૂરતા, થોડીક મિનિટ પૂરતા જ બહારમાં આવે છે અને પાછા પોતાના સ્વરૂપમાં જાય છે. પાછા બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે. એમ પ્રચુર સ્વસંવેદન સહિત એમનું ચારિત્ર છે. અને આવી દશાને ભગવાને મોક્ષ માર્ગ કહ્યો છે. પરંતુ પંચ મહાવ્રતના કે વ્યવહાર રત્નત્રયના રાગને મોક્ષ માર્ગ કહ્યો નથી. એ તો સાથે રહેલો એ શુભ ભાવ છે. જ્યારે મુનિ બહારમાં આવે છે તો પંચ મહાવ્રતના એવા શુભ ભાવ એમને હોય છે. પણ એને એ ઉપાદેય નહીં પણ હે બુદ્ધિ એ જાણે છે. પંચ મહાવ્રતના શુભ ભાવ છે એને પણ છોડીને પોતાના શુદ્ધ ભાવમાં જાય છે. કેમ કે બહારમાં જે ચારિત્ર છે એ તો છે, પણ અંતરંગ ચારિત્ર છે, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં લીનતા કરવાનું જે ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર છે. અને એવું ચારિત્ર મુનિને હોય છે. એટલે અહીંયા કહે છે કે કથનચિત જ્ઞાનથી એટલે કે શુદ્ધ રત્નત્રયથી અને કથનચિત શુભરાગથી એટલે વ્યવહાર રત્નત્રયથી મોક્ષ માર્ગ થાય એમ ભગવાને કહ્યું નથી. કોઈ એમ માનતું હોય તો એ મિથ્યાત્વ છે. મોક્ષ માર્ગ તો શુદ્ધ રત્નત્રયથી જ છે. જ્ઞાન જ એક મોક્ષનો હેતુ કયો છે? જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન એટલે અહીં ત્રિકાળી જ્ઞાનની દ્રવ્ય સ્વભાવની વાત નથી, પણ એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં એકાગ્રતા કરતા પ્રગટ થતી શુદ્ધ રત્નત્રય રૂપ ચૈતન્યની પરિણતિને અહીં મોક્ષનું સાધન કહ્યું છે. જ્ઞાનમ એવ નો અર્થ એવો થાય છે. આ સાંભળી અને કોઈએ પ્રશ્ન કર્યો, જો આમ છે તો પછી આ બધી ધમાલ 25-26 લાખના મંદિરો અને ભગવાનની પ્રતિષ્ઠા અને રથયાત્રા અને ગજરથ અને સ્વાધ્યાય અને પ્રવચનો અને વગેરેની શી જરૂર છે? એવો જ જો મોક્ષ માર્ગ છે તો આ બધાની શું જરૂર છે? ગુરુદેવે સમાધાન એનું આપ્યું છે કે એ સર્વ બાહ્ય વસ્તુ તો પોતપોતાના કાળે પોતપોતાના કારણે હોય છે. પોતપોતાના કાળે અને પોતપોતાના કારણે જે પૂતગળ છે એનું પરિણમન એના પોતાના કારણે થાય છે, અને જે પરિણમન થાય ને જે પર્યાય થઈ એનો સ્વકાળ છે. એટલે કે એ કાળે એવી જ પર્યાય થવાની હતી માટે થઈ. ફરીથી આ વાત બેસાડવી પડશે. જ્યાં સુધી આ વાત નહીં બેસે ત્યાં સુધી બધું નકામું છે. કે પૂતગળ ના પરિણમન જે થાય છે એના પોતાના કારણે થાય છે, અને એનો કરતા પૂતગળ પોતે જ છે. એ પૂતગળ દ્રવ્યનું પરિણમન છે. એ સ્વયં પૂતગળ દ્રવ્ય પોતે કરતા થઈને એ પરિણમન કરે છે, અને જે પર્યાય થાય છે, જે નવી સ્થિતિ સર્જાય છે, જે નવી દશા ઉદ્ભવે છે, જે પર્યાય છે, એ પર્યાય તે વખતે તેવી થવાનો એનો કાળ છે. એ કાળને એનો એ પર્યાયનો સ્વકાળ કહેવાય, અથવા તો એની જન્મ ક્ષણ કહેવાય. એને કરનારો કોઈ બીજો નથી, એને કરનારો કોઈ જીવ નથી, કોઈ આત્મા નથી. એટલે આ બધું મંદિર થવા અને આ રથયાત્રા અને ગજરથને આ બધામાં જે બીજા દ્રવ્યો છે એ બધાના પરિણમન થઈ રહ્યા છે, તો એ થઈ રહ્યા છે અને એના કાર્યો એ રીતે થાય છે. ગજ એટલે હાથી, હાથીનું પરિણમન થાય છે તો હાથીનો એમાં એવો ભાવ છે અથવા નથી? ચાલવાનો ભાવ હાથીનો છે અથવા નથી? પણ હાથીના શરીરનું એ વખતે એમ જ પરિણમન થવું એટલે એ થાય છે. એમાં હાથીની ઈચ્છા હોય કે ન હોય, પણ હાથીના શરીરનું એ રીતે જ ચાલવું થવું, એ હાથીનું શરીર જે પૂતગળ છે એનું એમ થવાનું છે તો થાય છે, એ રથની એ જ રીતે દશા થવાની છે તો થાય છે. આ વાતને બરાબર સમજવી પડશે. કેમ કે દરેક દ્રવ્ય એક એક દ્રવ્યને લેવાનું છે, એક એક દ્રવ્યનો વિચાર કરવાનો છે, દરેક દ્રવ્યની વાત છે. દરેક દ્રવ્યને પોતાનું સ્વયં પોતાના કારણે પરિણમન છે અને એવા પરિણમનનો એ પોતે દ્રવ્ય કરતા છે અને જે પરિણામ થાય છે એ પરિણામ એ દ્રવ્યથી જુદા નથી, પરિણામી દ્રવ્યથી એ પરિણામ જુદા નથી અને જે પર્યાય જે કાળે થઈ એ એનો સ્વકાળ છે, એ એની જન્મક્ષણ છે, માટે એને કરનારો કોઈ બીજો આત્મા નથી. આ વાત જેને બેસશે એને જ આગળ વાત ધર્મની વાત સમજણ પડશે, બાકી તો બધું થોથા છે. આ વાતનું એને ખૂબ વિચાર કરવાનો છે, મનન મંથન ચિંતન કરવાનું છે અને ખૂબ ઝીણવટથી વિચાર કરી અને એ વાતને એને બેસાડવાની છે. એના વિના બીજો કોઈ શોર્ટકટ નથી, બીજો કોઈ માર્ગ નથી. આજે સમજે તો આજે, કાલે સમજે તો કાલે, પણ છેવટે તો આ જ વાત સમજવાની છે. એ જ જૈનેશ્વર ભગવાનની વાણીમાંથી વાત આવી છે, દ્રવ્યોની સ્વતંત્રતા, દ્રવ્યોના પરિણમનની સ્વતંત્રતા. આ વાત જેને બેઠી છે એ જ પોતે અકર્તા ભાવને સાચા અર્થમાં સમજી અને પોતાના સ્વરૂપ ભણી જશે. બીજો તો હજી પરમા કરવાની બુદ્ધિમાં બહારમાં ને બહારમાં જ રહ્યો છે ને બહારમાં ને બહારમાં જ રખડશે. જેને અકર્તા ભાવ આવ્યો છે એ જ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. જેને અકર્તા ભાવ નથી આવ્યો, પરમા કરવાની બુદ્ધિ હજી પડી છે, એ તો બહારમાં જ રહેશે, બહારમાં જ રખડવાનો છે. બહુ સરસ સમાધાન આપ્યું છે ભાઈ, સમજવા જેવું છે. શું કહે છે ગુરુદેવ? કે એ સર્વ બાહ્ય વસ્તુ તો પોતપોતાના કાળે પોતપોતાના કારણે હોય છે. મંદિર, પ્રતિષ્ઠા ઇત્યાદિ શું જીવ કરે છે? આત્મા કરે છે? ના, જીવને તો તે કાળે તેવો શુભરાગ હોય છે, હોય એવો શુભરાગ આવે, મંદિરમાં પ્રતિમાની પ્રતિષ્ઠાનો ભાવ એને આવે, એવો શુભરાગ આવે અને એવો શુભરાગ આવે તો એ પુણ્યબંધનું કારણ પણ થાય, પણ એ ધર્મ નથી. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની તો એને જાણે છે કે એ દ્વારા મને કોઈ શુદ્ધિની પ્રાપ્તિ થતી નથી, મારી શુદ્ધિમાં વૃદ્ધિની પ્રાપ્તિ થતી નથી, મને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. એ માત્ર બંધનું કારણ છે, એ માત્ર રોકાવાનું કારણ છે, અટકવાનું કારણ છે. શુભરાગ છે એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહીં. એ શુભરાગ કાંઈ મોક્ષનું સાધન નથી. પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી સમ્યક દર્શન થાય, આવો એક પ્રશ્ન 2 વર્ષ પહેલા એલેની અંદર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની જન્મજયંતિ ઉજવવામાં આવી ત્યારે કોઈએ કર્યો. મેં કહ્યું બિલકુલ ન થાય. પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી સમ્યક દર્શન થાય, મેં કહ્યું બિલકુલ ન થાય. અને એમાં થોડીક વાત ઘણી થઈ કે ના ના, તમે તો અમને અધર્મમાં લઈ જાઓ છો, ભગવાનની પ્રતિષ્ઠા કરીએ અને ધર્મ ન થાય. મેં કીધું ના થાય. ગુરુદેવે કહ્યું છે કે ન થાય, કેમ કે એ તો શુભ ભાવ છે, એવો શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે, પણ એ સમ્યક દર્શનનું કારણ નથી. મોક્ષનું તો પછી કારણ ક્યાંથી હોય? ઠેક ઠેકાણે આ વાત ગુરુદેવે કહી છે, કેટલાય પ્રવચનોમાં વાત કરી છે. 9000 પ્રવચનમાંથી હું ધારું છું કે આ વાત ગુરુદેવે શુભભાવ દ્વારા ધર્મ ન થાય એ વાત ઓછામાં ઓછી 5000 પ્રવચનમાં કરી હશે. પણ પ્રવચન સાંભળ્યા હોય તો ખબર પડે ને. એક જ જીદ લઈને બેસી ગયા એ બેન, એવી જીદ લઈને બેસી ગઈ, એટલે સુધી વાત કરી દીધી કે તમે તો અધર્મની વાત કરી રહ્યા છો. અને બીજા પાસેથી એમને જેવું જોઈતું હતું એવો જવાબ એ કે કોઈકે આપી દીધો કે આ હા કરવું, એમાં કંઈ એનાથી થાય, એમ ધીરે ધીરે થાય. હવે આવી ઊંધી માન્યતા અને આવી ઊંધી માન્યતાના પોષણો કરવાથી શું થશે? જીવને ભટકવાનું થાય કે બીજું કંઈ થાય? ગુરુદેવ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે જીવને તો તે કાળે તેઓ શુભરાગ હોય છે, પુણ્યબંધ થાય છે, ધર્મ નહીં, અને એ શુભરાગ કાંઈ મોક્ષનું સાધન નથી. સાધકને પણ વચ્ચે આવો શુભભાવ આવે ખરો, જીન પ્રતિમાની પ્રતિષ્ઠાનો શુભભાવ આવે, શુક્ર ના આવે સાધકને, શુક્ર ના આવે જે મોક્ષ માર્ગમાં છે એને એવો શુભભાવ શા માટે ના આવે? જે મોક્ષ માર્ગમાં છે એને આવો શુભભાવ શા માટે ના આવે? જરૂર આવે, એને ભક્તિનો ભાવ પણ આવે, એને અહોભાવ આવે. અને એને ભક્તિનો જે ભાવ આવે છે, એને જે અહોભાવ આવે છે તીર્થંકર ભગવાનની ભક્તિનો કે સિદ્ધની ભક્તિનો જે ભાવ આવે છે, એવો અહોભાવ મિથ્યા દ્રષ્ટિને તો હોય જ નહીં, એને તો એવો ભક્તિનો ભાવ પણ આવતો નથી. એટલે સાચા અર્થમાં પ્રતિષ્ઠાનો ભાવ કે ભક્તિનો ભાવ કે પૂજાનો ભાવ કે સ્તુતિનો ભાવ એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એટલે સાચો શુભ ભાવ તો એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિને એવા શુભ ભાવ આવે 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 ને આવે જ, મિથ્યા દ્રષ્ટિને તો નથી આવતા. મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ છે એની અંદર પણ એને તો ક્યાંક કોઈક પ્રકારે ઊંડે ઊંડે કોઈક ઈચ્છા પડેલી છે, કોઈક આસક્તિ પડેલી છે, કોઈક તૃષ્ણા પડેલી છે કે મને આમ આપજો, મને તેમ આપજો, મારું આમ થજો, મારું તેમ થજો, મારા છોકરાનું આમ થજો, મારા કુટુંબીજનોનું આમ થજો, તેમ થજો, કોઈક કોઈક પ્રકારે એને તો અંદરમાં એવો એવો ભાવ પડ્યો છે. એટલે એનો રાગ છે એ શુભ ભાવ, એ સાચા અર્થમાં શુભ ભાવ પણ નથી. શુભ ભાવ ક્યાંથી હોય? પોતાના સ્વરૂપનો અનુભવ થયો નથી અને પોતાને ખ્યાલ પણ આવ્યો નથી કે અંતરમાં સ્થિરતા કરવા માટે કેવા પુરુષાર્થની જરૂર છે, એનો ખ્યાલ પણ નથી આવ્યો કે ભગવાનના સ્થિરતાના પુરુષાર્થને શું સમજવાનો છે. ભગવાને પોતે પોતાના સ્વરૂપમાં જે સ્થિરતા કરી છે અને એ જે પુરુષાર્થ કર્યો છે, એ પુરુષાર્થને એ શું સમજવાનો છે જે પોતાના સ્વરૂપમાં જ ગયો નથી? સાચો શુભ ભાવ તો સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે એવા શુભ ભાવ હોય મુનિઓને પણ હોય, જ્ઞાનીઓને પણ હોય, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ ધર્મનું સાધન નથી. પણ ઉપચારથી વ્યવહારથી એને ધર્મનું સાધન કહેવામાં આવ્યું હોય, કોઈક અપેક્ષાથી ક્યાંક, નિશ્ચયથી તો બિલકુલ નહીં, એને ઉપચારથી ક્યાંક કહેવામાં આવ્યું હોય, એ સાથે રહેલું સહચર છે એમ કહેવામાં આવ્યું હોય, અથવા તો એ મોક્ષ માર્ગની સાથે આવો વ્યવહાર માર્ગ છે એમ કહેવામાં આવ્યું હોય, પણ નિશ્ચય વિનાનો વ્યવહાર પણ ખોટો છે. નિશ્ચય છે તો વ્યવહાર સાચો છે. શુભાશુભ ભાવ છે એ તો રાગ છે, એ તો રોગ છે, આકુળતા છે, બંધનું કારણ છે, દુઃખનું કારણ છે, એ ભટકવાનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોઈ શકે જ નહીં. નિર્વાણ આનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા ત્રિકાળ છે, એમાં એકાગ્રત થતા શુદ્ધ ચૈતન્યની જે નિર્મળ પરિણતિ થાય તે જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે. શબ્દ પડ્યો છે ને વિહિતમ, વિહિતમ એટલે એ જ વિધિ છે, એ જ માર્ગ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આચાર્યના આવા શબ્દોને સમજે તો ન્યાલ થઈ જાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચલી